શ્રી માધ્યમિક સત્તા સ્વરૂપ એમાં પાંચમા પાના ઉપર આવ્યા છે અને એમાં આત્માનું શાસન 94 નંબરનો જે શ્લોક છે એના પર આપણે અર્થ આવ્યો હવે. એની પહેલા કહી દીધું આપણને કે જે આવા અવસરને વ્યર્થ ગુમાવે છે, વ્યર્થ એટલે કોઈ એનું પ્રયોજન જેમાં સિદ્ધ થતું નથી, આત્મહિતનું જેમાં કાર્ય થતું નથી, કરવા જેવું તો એ છે, વ્યર્થ ગુમાવે તેમના ઉપર બુદ્ધિમાન. બુદ્ધિમાન એટલે કોણ લેશું? જ્ઞાની થી લઈને સિદ્ધ ભગવાન સુધી નહીં,
છઠ્ઠા ભગવાન.
ભાઈ એ તો જેમને કરુણા બુદ્ધિ નો વિકલ્પ છે એ બુદ્ધિમાન કરુણા કરે છે, એમને આપણા ઉપર શું આવે છે? હજી બીજું કઈ કરુણા આવે? આપણા ઉપર દયા આવે છે. આપણે કદાચ દયા નહીં કરવી. મુનિરાજ ને શું થતું હશે વન જંગલમાં? તું મુનિરાજ ને દયા નહીં કર, મુનિરાજ તારા ઉપર કરે છે. આવા મિથ્યાત્મનું સેવન કરીને તારું શું થશે? આપણે કેમ એવું થાય? આપણને મુનિરાજ ઉપર કે કેવા ઉપસર્ગ આવે, કેવા પરિસર આવે, આપણી દ્રષ્ટિ સંયમ બહિર્મુક્તામાં હોવાથી આપણને એમ થાય કે મુનિરાજનું શું થશે, અને એની સામે મુનિરાજ આપણને શું કહે? તારું શું થશે? કે આ મિથ્યાત્મનું સેવન રાગવેશ નિરંતર કરે રાખે છે તો ક્યાં 84 લાખ ગણીમાં પડીશ એનો કોઈ ભરોસો નથી. તો એ કરુણા કરે છે, એના માટેનો શ્લોક છે આત્માનું શાસનનું 94, એમાં નીચે અર્થ કહેવાય છે. આ સંસારમાં બુદ્ધિ હોવી દુર્લભ છે. આ સંસારમાં તો બુદ્ધિ નથી, બુદ્ધિ વગરનો કોઈ જીવ હોય? અહીંયા બુદ્ધિ એટલે સમજણ સંગીપણાનો વાત છે, બાકી તો જ્ઞાન તો જીવ માત્ર ને હોય. તો અહીંયા બુદ્ધિ એટલે કે જેનામાં ગ્રહણ કરવાની શક્તિ, કોઈનું એ ગ્રહણ અને મુખ્ય સંજ્ઞા પણ એમ કે આ સંસાર એટલે જે પોતે આ જન્મ લેશે ત્યાં સંજ્ઞાપણું પ્રાપ્ત થવું એ કેવું છે? દુર્લભ છે. અને એમાં પણ પરલોક અર્થે બુદ્ધિ થવી તો અતિ દુર્લભ છે. શું ફરક પાડ્યો? આ ભ્રમણ અને પરલોકમાં એટલે કે મારું ભવિષ્યમાં શું થશે એવી વિચારણા થવી. પરલોક અર્થે કે પોતે હું અહીંથી ક્યાં જઈશ, જીવનમાં એક વિચારવા જેવું છે. નિત્યતાને વિચારનાર એ કઈક પોતાના હિતનો વિચાર કરશે, કારણ કે અહીંયા તો લીધું મરણ થયું એટલે મારો અભાવ બસ પછી વાત પૂરી થઈ ગઈ, એવું નથી. ભૂતકાળમાં અનાદિથી અસ્તિત્વ છે, અનાદિ અસ્તિત્વ છે, અને ભાવિ કાળમાં અનંત અસ્તિત્વ, અનંત કાળ અસ્તિત્વ છે. અને તો એને કઈ ભવિષ્યનો વિચાર આવશે. અને પરલોક અર્થે, પરલોક એટલે હું અહીંથી ક્યાં જાય, અનંત કાળમાં ક્યાં રહેવું છે, તો કે શું કહેતા? ત્યાં કોઈ માસી બાપ બેઠા નથી કે ચાલ આવીને પડી જા, એમ ક્યાં જઈશ? અરે જેના વિના મને નહીં ચાલે એના વિના અનંત કાળ ગાળે, અને જેના મને નામ જોતું નથી એને 24 કલાક કાપે ના. કોઈ સંયોગો બદલા કેવા છે, અભિપ્રાય પ્રમાણે પલટો થવાનો છે. જેમ દીકરાનું એમ કે મારે એનું મોઢું જોયા વગર નહીં ચાલે, ભવિષ્યમાં એનું નામ મારી પાસેથી નહીં લેશે. અને જે અહીંયા એનું નામ મારી પાસે નહીં લેતી, દીકરા રૂપે થશે એનો રાગ છોડશે નહીં. તો આ પરલોક અર્થે બુદ્ધિ થવી તો અતિ દુર્લભ. અહીંયા આખું કહીને શું કહેવું છે કે એનો ક્ષોપસમ એવો છે કે વર્તમાન સંયોગને જાળવી રાખવાનો એમાં જ અટવાઈ જાય છે. જેમ કે પ્લાનિંગ કેવું કેટલું કરીએ છે, બસ મારે સમજી લો 80 વર્ષ આમ ગણી, એક સ્ટાન્ડર્ડ ગણીને ત્યાં સુધી મારે બધું સેફલી બધું મેં એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે દર મહિને મને પૈસા મળ્યા કરે. શું કર્યું આ? એક રીતે વિચાર કરીએ તો ક્ષણિક વાદમાં જ પોતે છે. ભલે માનતા કે હું નિત્ય અનિત્ય માનું છું, પણ અભિપ્રાય શેનો પડ્યો છે? એને ક્ષણિક વાદનો જ પડ્યો છે. એને ભવિષ્યમાં મારું શું થશે તો એવું કોને કે કોણે જોયું? ભવિષ્ય મરણ પછી હું થવાનું કોણે જોયું છે?
રાજવી હતા એમ એટલે
એટલે એ તો છે, પણ એ એટલે એકાદ ભાવ હશે, પછી બધાને એવું છે. પેલું તો એક રીતે જે હોય તેનો ક્યારે મૂળથી નાશ ન હોય, ફેરફાર હોઈ શકે, બે ફરક છે. મૂળથી અભાવ અને એની પણતીમાં ફેરફાર, બે અલગ વાત છે. હોય તેનો નાશ નહીં અને ન હોય તે કોઈ દી થાય નહીં. એક રીતે નિત્યતા, એક સમય તે સૌ સમય. અત્યારના જગતમાં જેટલા પદાર્થો છે, ભૂતકાળમાં જેટલા હતા અને ભવિષ્યમાં પણ ભેદ અવસ્થા જ હોય. જે કાંઈ ફેરફાર દેખાય છે એ વસ્તુનો કે એની પણતીનો, પણતીનો ફેરફાર, તો પણતીનો તો સ્વભાવ છે, સમય સમય બદલાય. તો આ રીતે એક નિશ્ચિત જે છે તેનો કોઈ દી નાશ અભાવ સમૂળગો જેને કહીએ એ ક્યારેય બનતો, અને એવું હોય તો હું પાપ કરું, પુણ્ય કરું કે ધર્મ કરું, કોઈ ફરક જ નહીં પડે, કારણ કે એનું ફળ તો મને મળવાનું નથી. તો એ રીતે એક સામાન્ય સ્વીકારેલો સિદ્ધાંત છે કે કરીશ એટલું ભોગવીશ, કરે એટલું ભોગવે, એ તો બહુ સિદ્ધાંત છે. તો એ રીતે અહીંયા કે પરલોક અર્થે બુદ્ધિ થવી, તો આ રીતે વિચારજે. તો વર્તમાન સંયોગ મેળવ એટલે એમાં એક એકાકાર થઈને રાજીપો નહીં માનતો, અરે સંયોગની પરલોક સુધી તો નહીં, આને આ ભાવમાં બદલી જશે. તો એ આખું એ રીતે મરણ વિચાર કરીએ તો શું છે મરણ એટલે શું છે? નવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો યોગ. બીજું શું છે? અહીંયા જે હતા એની જગ્યાએ નવા બીજા દ્રવ્ય એટલે પૂતગલો, ક્ષેત્ર બીજું, કાળ બીજું, અને ત્યાં ભાવતું બીજા કરે છે. બાળક ત્યાં થઈ જાય છે, બાળક કરે, દેવ છે તો દેવ પણ ના કરે. તો એ પરાવર્તન છે, પલટો છે, બાકી તો એમાં કાંઈ બીજું અભાવ નથી. જે અહીંયા હતું એની બદલે પંચ પરાવર્તનમાં બીજું મેળવ્યું છે તને. અહીંયા એ આપેલો તો અને એવી બુદ્ધિ પ્રાપ્ત થવા છતાં, એવી એટલે જો પેલું તો શું છે, પેલા અહીંયા આવ્યો એમાં સંનિપણું મેળવું એ દુર્લભ છે. પછી એ મેળા પછી પણ ભવિષ્યમાં મારે અનંતકાળ રહેવું છે એવો વિચાર, હવે કે આવું પણ થઈ ગયું, હજી હું ભૂલ કરીએ છીએ કે એ પ્રમાદમાં પ્રમાદ કરે છે. એવી બુદ્ધિ એટલે ના, ભવિષ્યમાં હું અનંતકાળ રહેવાનો છે એવો બુદ્ધિગમ્ય અનુમાનથી પણ નક્કી કર્યું અને શેમાં રહીએ છીએ. એ તો મરણ બીજાનું થાય છે, એને કોરોના થયો ને, એને ડાયાબિટીસ હતો, એને એટેક આવ્યો, મારી તો હજી ઉંમર નાની છે, નખમાં પણ રોગ નથી, હું તો વ્યવસ્થિત બધું. કોઈ સંયોગનો પલટો ક્યારે થશે એ તું નક્કી કરવા વાળો નથી, એનો પોતાનો પ્રણવન છે. ભગવાન પણ એને નથી કે હા, ભગવાન જ્ઞાન છે, જ્ઞાનમાં જાણે છે કે એનું ક્યારે પરિવર્તન થવાનું, પણ તું એમ કે મારા આધારે હું મને અત્યારના બરોબર મેં વ્યવસ્થિત કર્યું છે, તારા આધારિત કાંઈ થવાનું નથી. અને છતાં આધાર આપણો અધિકાર માનીએ અથવા આપણા અનુમાનથી માનીએ કે ના વાંધો નથી, ડૉક્ટરે કહી દીધું, બધા રિપોર્ટ તમારા કહેવા છે, નોર્મલ છે, બોડી પ્રોફાઇલ આખું કરી નાખ્યું છે, ફરી ફરીને તારા અનુમાન આધારિત નહીં માનતો, અને પરદ્રવ્યના પ્રણમનનો અધિકાર હાથમાં લઈ લે. જેમ લૌકિકમાં એક વાત આવતી હોય, શું હોય, યુ શુડ નોટ ટેક લો ઇન યોર હેન્ડ, અને એના માટેની આખી એક સિસ્ટમ, પોલીસ છે, જ્યુડિશરી છે, એ સિસ્ટમ ગોઠવાયેલી. તો એ લોકોને એવું, યુ શુડ નોટ ટેક લો ઇન યોર હેન્ડ, એમ અહીંયા પરદ્રવ્યનું પ્રણમન એના કારણે વ્યવસ્થિત ચાલે છે, તું એનો અધિકાર એના ઉપર જબરજસ્તી કરીશ નહીં. તો અહીંયા પહેલાં તો સંજ્ઞિપણું મેળા પછી પણ ભાવિમાં મારું શું થશે એની એક વિચારણા, અને કદાચ વિચારણા થઈ તો પણ જો હવે હજી પ્રમાદ કરે છે તો એ જેવો પ્રમાદ કરે છે તે જીવો વિશે નાનીઓને શું થાય છે? સોચ, સોચ એટલે શૌચ નહીં, સોચ, સોચ એટલે શૌચ. ખેદ થાય છે, સમયસારમાં આવે છે એ રીતે સોચ કહેવાય છે આચાર્ય એમ. આશ્ચર્ય એમાં બે શબ્દ આવે છે, આશ્ચર્ય અને સોચ. સોચ એટલે ખેદ, કે આવું વસ્તુ સ્વરૂપ હોવા છતાં તને સમજવા સાંભળવાનો યોગ બનવા છતાં તું સ્વીકારતો નથી. પછી તો આ બીજી સરસ કળમાં કલશમાં અમૃતના છે કે એ કરે તો ભલે કરો, અમે તો અહીંયા સમાધાન કરીએ કે જીવની એવી જીવ્યતા એમ. અમે કઈ વિકલ્પને લંબાવતા નથી, લાળ લંબાવતા. એક થાય છે કે તું એક શિષ્ય થઈને આવ્યો, જૈનમાં આવ્યો, સાચાદેવ શાસ્ત્ર ગુરુ મેળા, અને હજી આ તત્વને સમજતો નથી ને અનાદિ મોહના નાટકમાં એટલો છો કે નાચે ભલે નાચે, એની યોગ્યતા. અમે એવા વિકલ્પમાં એક આવી જાય કેવું એક વિચારવા જેવું છે. કરુણા બુદ્ધિનો વિકલ્પ અને છતાંથી એમાં તુરત જ જ્ઞાનનું સમાધાન. એ રાગને ક્યારે લંબાવતા નથી અને આપણે ક્યારે રાગને છોડતા નથી, લંબાવી રાખે છે. પેલા ખબર નહીં ઓલું પેલા રેટીઓ કાઢતા હતા અથવા તક તલ એ કરતા ને એમાંથી દોરો કાઢતા ને રેટીઓ, એમાં શું હોય પૂણી હોય, રૂડી પૂણી હોય, એ પૂરી થઈ જાય તો શું કરે બીજું કરતા કે બંધ કરતા. એમ અહીંયા એક રાગ આવ્યો પછી એની સાથે બીજો શું કરે છે, ધારા ચાલુ જ રાખે. જ્ઞાનીઓ રાગને લંબાવતા નથી અને આપણે રાગને કોઈ બી છોડતા લંબાવે છે એના પછી. તો અહીંયા એ તે જીવો વિશે એટલે આપણા માટે જ્ઞાનીઓ શું કરે, સોચ થાય છે, ખેદ થાય છે, દુઃખ કરુણા. ફરીથી બહુ વિચારવા જેવું છે એમાં, ક્યાંય પણ કે ના અમે એને સુધારી દેશું ને સાચા રસ્તે લાવી દેવી ક્યાંય કરતા નથી. કરુણા બુદ્ધિનો એક વિકલ્પ આવ્યો એટલે થાય છે અને એની સાથે સમાધાન એ વર્તી જાય. તો એ રીતે એનો અર્થ કરીને હવે એ આત્માનો એના ઉપરથી આગળ આપણે આવીએ. તેથી જેને સાચા જૈની થવું છે, આટલું કહીને કે તું પ્રમાદ કરે છે તો હજી સાચો જૈની નથી. આવું જૈન કુળમાં જન્મ્યા છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુ સિવાય સપનામાં પણ બીજાને માનીએ નહીં, અને તમે તો સાચા જૈની નહીં. સવારના ઉઠીને પહેલું જ જે મંદિરના દર્શન પૂજનમાં જઈએ, ગુરુ વાણી સાંભળીએ છીએ, આપણા પ્રમાણે મર્યાદાનો સંયમ તપ દાન બધું કરીએ છીએ, અને નહીં આનાથી બીજા સાચા જઈને કોણ, આનાથી બીજા કોણ સાચા કોણ, શું તત્વ નિર્ણયમાં તત્વ નિર્ણય તમે ક્યારનો કરી લીધો છે? અહીંયા કહે છે સાચા જૈની તત્વ નિર્ણય પૂર્વક જેને પ્રણમન કરવાનો હવે કાળ પાકે એ સાચા જૈની. ખાલી વિકલ્પો કરીને પોતે ધારણા એ બહુ જ ફરીથી કસાયની મંદતાને ધર્મ ન માનવો અને ધારણા જ્ઞાનને સમ્યક જ્ઞાન ન માનવું. શું કહે આ બીજામાં આપણે અટવાઈ જઈએ છીએ આમને, આમ કસાયની મંદતાને શું માની લઈએ છીએ, ધર્મ માની લઈએ છીએ, વિતરાકાર ધર્મ માની લઈએ છીએ, અને ધારણા જ્ઞાનને શું માની લઈએ છીએ, મને સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન, અને એ રીતે બે મારું થઈ ગયું જ્ઞાની અને ધન્ય. જ્ઞાન થયું એટલે જ્ઞાની થઈ ગયો, અને એનું કસાઈ મનતામાં ધર્મ થયો એટલે ધર્મી થઈ ગયો, બે વાત થઈ ગયું છે. ક્યાંય પણ એવું ભ્રમણામાં રહેવા જેવું નથી. તેથી જેને સાચા જૈની થવું છે, થવું છે એનો અર્થ શું છે, મિથ્યા દ્રષ્ટિ ક્યારે પણ સાચો જૈની ન હોય. શા માટે અગિયાર અંગ નવ પૂરો ભણી ગયો, સાચા દ્રવલિંગ પાળે છે, અતિચાર વગરના પાળે છે, અને છતાં એને તમે સાચો જૈની નહીં કહો? જૈન શાસન એના જે મૂળ સર્વજ્ઞ છે એના અભિપ્રાયથી વિરુદ્ધ છે. તું સાચો જૈન ક્યાં કહ્યું છે? જે આખું જીવ શાસન છે, વિતરાગતાનો માર્ગ છે, એના મૂળમાં સર્વજ્ઞના મતની બહાર છો તો તું સાચો જૈની ક્યાંથી છે? જીનની આજ્ઞા માનતો નથી સાચો જૈની ક્યાંથી થતો? આ વડીલ તમે સાચા, પણ તમારું માલિશ નહીં. અથવા બારમાં કહે મહાજન મારા મા બાપ, પણ મારી ખીલી તો શું છે, શું થયું? એટલે એવું જ આપણે આ કરી રહ્યા છે. મારા સાચા દેવ શાસ્ત્ર ગુરુ સાચા, પણ મારો અભિપ્રાય પણ ખોટો નથી, સાચો જૈની નથી કોઈ. અને એટલા માટે ઘણી વાર શું લઈએ છીએ, જૈન કુળ મળવું પુણ્યથી, અને જૈની થવું, જૈન માર્ગ મળવો પુરુષાર્થ. જૈન કુળમાં આવ્યા એટલે જૈન માર્ગમાં આવી કેમ ન માની લેવું? જૈન કુળ તો પુણ્યથી મળે છે, અને જૈન માર્ગ જૈની થવું એ તો પુરુષાર્થથી મળે છે. તો જેથી જેને સાચા જૈની થવું છે તેણે તો ફરીથી આગળથી લિંક આવી ગઈ. કઈ લિંક આવી? શાસ્ત્રના આશ્રયે તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. તત્વ નિર્ણય તો ખરો, પણ કોના આધારે? શાસ્ત્ર આધારે. અને શાસ્ત્ર આધારિતમાં પણ કેવી રીતે? જે અભિપ્રાય કહ્યું છે એ અભિપ્રાય, જે અપેક્ષાએ કહ્યું, જે રીતે પ્રકારે જે કહ્યું છે એ રીતે હોવું. તો એ શાસ્ત્રના આશ્રયે આખી વાત 144 ગાથામાં એ શાસ્ત્ર છે ને, દ્રઢ શ્રુત ના એટલે શ્રુત જ્ઞાન ના અવલંબન થી, એવો શબ્દ દ્રઢ શ્રુત એટલે સમજી લો, શ્રુત જ્ઞાન ના અવલંબન થી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરો. પાછો આત્મા એટલે 84 લાખો નિવાળો, 4 ગતિ વાળો, ને રાગદ્વેષ ગુણસ્થાન માર્ગદ્વેષ જીવન એમ નહીં. કેવો છે? જ્ઞાન સ્વભાવે આત્મા. એને 5મી ગાથામાં આત્માની શું વ્યાખ્યા થઈ? પાંચમી ગાથામાં આત્માની વ્યાખ્યા કે જેમાં પરમ ગુરુ સર્વજ્ઞથી દેવ થી લઈને અપર ગુરુ થી માંડી અમારા ગુરુ પર્યંત અંતર નિમગ્ન હતા, તે આત્મા કેવો? નિર્મળ વિજ્ઞાન ધન જે આત્મા. શું વ્યાખ્યા કરી? એક સમયસાની શૈલી જાકે પહેલેથી વિચારે તો ઉપાડે જુદી જાતનું. એક આત્માની વ્યાખ્યા, અહીંયા તો આત્માની વ્યાખ્યા તો પહેલા સંસારી સિદ્ધ છે. કયો તો? ત્રણ કયો તો? પરમાત્મા. ચાર કહેતો? ચાર ગતિવાન. એવી રીતે આખું સાપેક્ષતામાં આત્મા વિચાર્યો છે. ખરેખર આત્માને સાપેક્ષતાથી કે નિરપેક્ષ સ્વભાવથી કેવી રીતે ઓળખવા જેવું છે? સાપેક્ષ સંયમ તો નહીં, સાપેક્ષ વિભાવ તો નહીં, સાપેક્ષ ભેદભાવ તો નહીં, સાપેક્ષ નિરપેક્ષ સ્વભાવ. આખી સમય સામે કેવી છે? અદભુત શૈલી છે. બધામાં પોતપોતાની રીતે હોય છે, પણ એક આખો સમયસાર જ શબ્દ આપણને દેખાડે. સમયસાર એટલે શું? શુદ્ધાત્મા એટલે શું? બધાથી રહી, બધી સાપેક્ષતાથી રહી. નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. ભાવ કર્મ બે લઈ લેવા, અશુદ્ધતા અને ભેદતા બધું જ લઈ લેવું, એનાથી નિરપેક્ષ કીધો છે. તો હવે કેમ સમયસા સમયસા એવું કેમ ના આવે? આત્મા સંસારી છે, દુઃખી છે, રાગી છે. રાગ એટલે પૂતગલના પરિણામમય હોવાથી જીવથી, જીવની અનુભૂતિથી આ સીધા કટકા કરી નાખવાનો. આખી એક શૈલી વિચારતી, એક ઉપાડકારો સ્વભાવથી કરી. આત્માને પામવો છે તો સ્વભાવથી, સ્વભાવમય આત્માને પામવા. અહીંયા ફરીથી શાસ્ત્રના આશ્રયે તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. કરવો યોગ્ય એટલે કરવા યોગ્ય કાર્ય છે. આ કર્તવ્ય છે, કરવા યોગ્ય કાર્ય છે. પણ જે તત્વ નિર્ણય તો નથી કરતો. ફરીથી સાચો જૈની સાધક આત્મા સમ્યક દ્રષ્ટિ જો થવું છે તો પહેલી ભૂમિકા શાસ્ત્રના આશ્રય આધારે શાસ્ત્ર અભ્યાસ કરીને તત્વ નિર્ણય કરવો. પણ જે તત્વ નિર્ણય તો કરતો નથી, શાસ્ત્ર મેળા છે, શાસ્ત્ર સમજી શકે એટલું ધારણા જ્ઞાન પણ છે, શાસ્ત્ર વાંચે પણ છે, પણ તો શું નથી કરતો? ક્યાં સુધી નથી? તત્વ નિર્ણય. પણ અમે તો કરી લીધું, ગુરુદેવ કીધું એ શાસ્ત્ર છે, સાચું. અમે એમાં જેને કહે ને હું બેરર ચેક સાઇન કરી દઉં છું, આચાર દેવથી બધું મારે શીખાયું એમ નહીં. એમણે કહ્યું તો 100% નહીં 1000% સાચું, પણ તે નિર્ણય કેવી રીતે કર્યો છે? ભક્તિપૂર્વકનો બહુમાનપૂર્વકનો નિર્ણય જુદી વાત છે અને પરીક્ષા બુદ્ધિથી કરેલો નિર્ણય બરોબર છે. એ મહા દિગંબર સંત મહાપુરુષ ગુરુદેવસિંહ જેવા હોય તો એમની વાત સાચી, એની કોઈ જ વાત નથી. પણ તત્વ નિર્ણય એ તારી જવાબદારી. આજ્ઞા પહેલા એવી હોય છે, પહેલા પરીક્ષા પ્રદાન થઈને એમાં યથાર્થપણું લાગે તો આજ્ઞા પ્રદાન. પણ પહેલેથી તું એમ કે એમણે કીધું એટલે સાચું એટલે તારો નિર્ણય ન હોય એટલે પહેલું પરીક્ષા પ્રદાન થઈને આજ્ઞા પ્રદાન કે આવું મહાવિદ્ય છે કે નહીં, પંચમેરું હશે કે નહીં, એ તારી આપણી તાકાત નથી. એ ક્યાંય લોજિકલી શું પ્રૂવ કરશે? એ તો એક શું છે, શ્રદ્ધાનો એક વિષય છે, એ સ્વીકારવું તો ત્યાં આજ્ઞા પ્રદાન થઈ ગયું. પણ જ્યાં મૂળભૂત વસ્તુ સ્વભાવ સિદ્ધાંતની વાતો ત્યારે તો એ જે તત્વ નિર્ણય આમાં આખું વજન સેના ઉપર મૂક્યું છે, તત્વ નિર્ણય અને એની સાથે બીજું શું શાસ્ત્ર ને માં કહ્યું એ પ્રમાણે તારા તર્કથી ને બુદ્ધિથી એવી રીતે નહીં, કુતર્કથી નહીં, નથી કરતો અને એની જગ્યાએ શું કરે છે, પૂજા કરે, સ્તોત્ર બોલે, દર્શનની વિધિ કરે, પછી તાવ ત્યાગ તપ વૈરાગ ઓલી બીજું શું લીધું અસ્થિપૂર્વક ઓલી કેવી છે નાસ્તિક પૂર્વકની ચારિત્ર સંબંધી બોલી ચારિત્ર રાખ પણ આમ બીજી રીતે અસ્થિરૂપનો ના ત્યાગ વૈરાગ સંયમ સંતોષ આદિ બધાય કાર્યો કરે છે, બધાય શુભરાગ લઈ લેવા બધું જ કરે અને એમાં સાથે જ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ નહીં પણ લઈ લેવો તો એ કરે આદિ બધાય કાર્યો કરે છે તેના તે બધાય કાર્યો કહેવાય છે અસત્ય તો ના કહેવાય. અમે સાચા માણસ અમે કાંઈ પૂજે આવેલી કાંઈ પૂજા એથી નથી કરતા. ઓલા બધા સ્વર્ગના દેવો બધા જે છે એને શું કહે વ્યંતર જાતિના ને એવાને અમે નથી માનતા. કાંઈ સાચા વિતરાગી સર્વજ્ઞ પરમાત્માને માનીએ, સાચો ત્યાગ કર્યો છે. અહીંયા આખું એ બધા અસત્ય એટલે તારું સુખનું પ્રયોજન નથી મળવાનું. અસત્ય એટલે તો કાંઈ આવું તો બધું નાની ન કરતા હોય, પંચમ ગુણ સ્થાન મુનિરાજ ન કરતા હોય તો એનું સાચું ને અમારું ખોટું કેમ? કે આ જે તું કરે છે એનાથી તારું જે હિતનું પ્રયોજન છે એ કઈ સિદ્ધ થવાનું નથી, કારણ કે તે નિર્ણય એને ટોડરમલજી એટલા માટે એ બધું કર્યું નિર્ણયપૂર્વકનું. એનો દ્રષ્ટાંત શું હોય કે કોઈ દારૂ પીધેલો માણસે ભાન ભૂલેલો એ માતાને માતા કે તો બરોબર છે ને, કેમ નહીં હું નેક્સ્ટ મોમેન્ટ એ બીજું કઈ નામ આપશે એને, કારણ કે માતાને માતા કીધું છે એ નિર્ણય પૂર્વક નથી અને એટલા માટે નિર્ણય તત્વ એને ભાવભાષણ પૂર્વક ઈ હતા એમાં અહીંયા તું આ બધું કરે છે. પણ મૂળ જે તત્વ નિર્ણય કરવો છે કે હું ભગવાનના દર્શન કરું છું, પૂજા કરું, સ્તોત્ર, તે વખતે શું થાય છે? વચનની ક્રિયા છે, શરીરની ક્રિયા છે, રાગની ક્રિયા છે, શું છે એ નિર્ણય હોવો જોઈએ. કે શરીરની ક્રિયા છે કે વચનની ક્રિયા એ તો ઉદ્ગલની છે, મારું નથી. અને જે અંદરમાં ભાવના જે કસાયની મંદતારૂપ છે એ આશ્રવ રૂપે છે તો એવો તત્વનો તત્વ નિર્ણય વગર ભેદ જ નહીં કરી શકે અને ભેદ કર્યા વગર ક્યારે તને શુદ્ધ આત્મા આત્મા નિર્ણય. બીજાથી ભેળસેળી કેવો હશે? શુદ્ધ કે અશુદ્ધ? તો ભેદ તો કરવો જ પડશે અને ભેદ ક્યારે કરશું? તત્વ બધા જુદા જુદા જો જાણશું, તત્વ અભ્યાસ કરશું તો હું કોણ અને હું કોણ નથી એવો ભેદ થશે અને ભેદપૂર્વક શું થશે? શુદ્ધાત્માનું એને સ્વીકાર થશે. તો અહીંયા કે તત્વ નિર્ણય વગર બધા જ કરે છે અને તે બધા કાર્યો અસત્ય છે અને એટલે અમારે તત્વ નિર્ણય કરવો, આવું બધું કરવું નહીં, હોય કે ન હોય કઈ વાંધો નહીં. હા એટલે એ સિવાય પછી આ હોય કે ન હોય કઈ જરૂરી નહીં. ભગવાન દર્શન કરવા જઈએ ન જઈએ, ત્યાં પાછા તમે પાછા સ્થાપી જાઓ, પેલા એને ઉઠાપો અને પાછા ભૂમિકામાં તો હોય, આવું ડબલ સ્ટાન્ડર્ડ કેમ? એને કે પેલા તત્વ નિર્ણય કર, અને તત્વ નિર્ણય કર્યા પછી ભૂમિકા કે વિરુદ્ધ અશુભ ભાવ નહીં. જેને સમજાઈ ગયું બે ને બે ચાર, પછી કોઈને એ બે ને ચાર રૂપિયા દેવા છે તો પાંચ નહીં આપે. કેમ નહીં આવે? એને ખબર છે ચાર કોને કહેવાય, બે ને બે ચાર કહેવાય, એ ક્યારે પાંચ ચાર ને આપી નહીં દે ત્યાં. એમ તત્વ નિર્ણય થી શું થશે? એક યથાર્થ પણ આવશે. અને એ તત્વ નિર્ણયમાં તો સાથે જ્યાં પૂર્ણ કસાયથી મારે રહિત થવું છે, તો વર્તમાનમાં તો એ કસાયોની મર્યાદા આવ્યા વગર રહેશે ને. એ પ્રોસેસ છે ગુરુદેવજી. એના માટે તો એ કહેતા કે જ્યાં સરસ મજાનો પાક હોય એની સાથે ઘાસ તો એની મેળવવી, એના માટે એ મહેનત ન કરવી પડે. એ રીતે અહીંયા કહીને કે એ બધા કાર્યો અસત્ય છે, એટલે કે એ કોઈ હિતકારી પ્રયોજનકારી એ થવાના નથી. તત્વ નિર્ણય છે તો એ થશે. માટે હવે જે ચાર બોલ છે, કઈ ગાથાના છે? પાંચમી ગાથા. આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા, ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ. બહુ સુંદર કુંદકુંદ આચાર્ય દેવે તો નહીં એટલે એમાં જ કીધી, પણ એમાંથી અમૃતચંદ્ર આચાર્ય દેવ આજે કાઢીને ક્યાંથી શરૂઆત કરી દે પેલું આગમનું સેવન. કોનું વાંચવું છે એ તારે, કે અમારો નિજ વૈભવ પ્રગટ થયો ને એમાં આવી આ એક પ્રોસેસ હતી. આગમ અને આગમના ઓળખવા માટે શું છે? વિતરાગતા, પોષક અને સ્યાદવાદ જેની મુદ્રા છે. સ્યાદવાદ જેનો ટ્રેડમાર્ક જેને કહીશ, કે જેમાં અપેક્ષિત કથન કરવામાં આવ્યું ને વિતરાગતાની પોષક છે. સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી નીકળેલી જે, તો એ આગમનું સેવન અભ્યાસ ક્યાં સુધી કરવું? આગમનો અભ્યાસ સાનુભવ થાય ત્યાં સુધી, પછી કઈ જરૂર નથી. પછી સમજવાને જે કેલો પેલા પ્રશ્ન એમાં પૂછે ને, ક્યારે કોઈ દી એમ કીધું મારે ક્યાં સુધી પૈસા કમાવા, ક્યાં સુધી ખાવું પીવું, ન્યા કેમ ક્યાં પ્રશ્ન નથી થતો? અને અહીંયા આવતા જ સીધો પ્રશ્ન કેમ શરૂ થઈ જાય? મારે જ્યાં રુચિ હશે ને ત્યાં કાળની મર્યાદા નહીં વિચારે. અરે મુનિરાજના જીવનમાં પણ ગુરુદેવ તો ત્યાં સુધી ને, મુનિરાજ છે ને, ગણધર દેવ પણ ભગવાનની વાણી સાંભળવા જાય કે ના જાય? શું કામ જાય? એમને શું હવે બારણથી શું વધારે શીખવાનું છે? હુંશ છતાં પણ એટલે શું પણ, અને મોક્ષ તો એમનો નિશ્ચિત છે. તો પછી શું કામ જાઓ? બાર અંકથી કઈ જ વધવાનું નથી, અને બાર અંકથી બધું મળ્યું છે. આજ એક જૈન દર્શનની કે એ વખતે એને પોતાને જે તત્વ મળ્યું છે એનું ઘૂંટણ ચાલુ રાખ્યું છે. એમાં એક નિમિત્ત રૂપે છે, પોતાની ધારા છે પણ ઉપયોગ હજી ટકતો નથી, તો એવા જ યોગમાં જાય કે જે પોતાના સ્વરૂપનું પાછું સ્મરણ કરાય. શું કરાય? જેને જેને રસ હોય તો શું કહે? ભાઈ એ જ આપણે એન્વાયરમેન્ટમાં રહેવું, સ્કૂલમાં શું કામ મોકલીએ છીએ કોઈને? કે ભણવાના વાતાવરણમાં એ રહે, ઘરમાં શું ભણવાનું એવું વાતાવરણ, એકબીજા વિદ્યાર્થી બધી વાત કરે કે હે તારા કેટલામ નંબર આવ્યો, હું કેટલામાં લઈ શકું કે હેલ્ધી કોમ્પિટિશન, એક વાતાવરણ છે, એક નિમિત્ત રૂપે ભાઈમાં છે. તો અહીંયા એ ભગવાનની વાણી, અને એ નિયમ છે કે એની હાજરી વગર તો વાણી નહીં છૂટે. ઉત્કૃષ્ટપણે જીલનારા નથી તો ઉત્કૃષ્ટ વાણી નહીં નીકળે. કે ગંધર્વદેવ પણ એ જાય છે, એવી જ રીતે બધાને વિચારે. એવી રીતે પુણ્યમાં ઇન્દ્ર શ્રાવ, એને કઈ ફરક પડવાનો છે? સૌધર્મ ઇન્દ્ર આદિ થાય નથી ને, તો શું કામ જાય? શું બધું નિશ્ચિત છે એનું? કે મારે કઈક સમ્યક દર્શન છે, અત્યારના તરણ જ્ઞાન છે, અહીંથી મનસ થઈને મારો તો મોક્ષ છે, નક્કી છે પછી. અને છતાં જાઉં શકા, હું અહીંયા બેઠા વિક્રિયાથી સાંભળી લઉં, એ વિક્રિયાથી કરી શકે ને, જાય 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 કેવી રીતે બેસે, કઈ જરા કમ્ફર્ટેબલ હોય ત્યાં. એ બોજ બોજ આ આખી એક આપણી એક પાત્રતા, જીનવાણી સાંભળવા માટેની પણ પાત્રતા કેવી છે. એમ નથી કે પ્રમાદ સંયુક્તા જવું ને એવું નથી, તે આગમનું સેવન, યુક્તિનું આજા યુક્તિનું તત્વ નિર્ણય આવે. યુક્તિનું અવલંબન એટલે કે ન્યાયથી વસ્તુને સ્વીકારી, યુક્તિથી વસ્તુને સ્વીકારી. આગમથી તો સ્વીકારી લીધું, એ આચાર્યોએ કહેલું છે, ગંધર્વોએ કહેલું છે, જ્ઞાનીઓએ સમજાય, એટલે એમાં કોઈ બીજો પ્રશ્ન નથી, ડાઉટ નથી, પણ નિર્ણય પોતાથી છે. તો યુક્તિનું અવલંબન, અને એમાં સરસ શબ્દ વાપર્યો છે અમૃતચંદ્ર, કેવી યુક્તિ લીધી, નિસ્તુષ. નિસ્તુષ એટલે આમ ફોતરા મારે ને ઉડી જાય એવી નથી, કોઈ તર્ક આપે ને બીજો સામે કાઉન્ટર આપે એને ઉડી જાય એવું નથી. નિસ્તુષ એ ઠોસ છે. જેમ કે ને કે એ સુપ્રીમ કોર્ટમાં એવો લોયર એવો તર્ક મૂકે કે એ જજે હેઝ ટુ એક્સેપ્ટ, જેમ કે ને બધા મોટા પેલા હોય ને એવો એક પોઈન્ટ કાઢીને આપે લોમાંથી બીજા બધા આવા જજમેન્ટ આવ્યો, એમ નિસ્તુષ એવી દ્રઢપણે કરજે. અને એક બોજ તર્કપૂર્વનો એવો દ્રઢ નિર્ણય કરજે કે પછી એ સંબંધીનો વિકલ્પ ઉભો થાય. બેને બે ચાર એ આપણે કેવી રીતે ક્યાંક પ્રશ્ન ટીચરને પૂછે કે નહીં, બેને બે ચાર તો કેમ થાય નહીં, કેમ પ્રશ્ન એવો ન ઉઠે. ઊંઘમાં કદાચ બેને બે પાંચ લાગતું હશે, ઊંઘમાં નહીં. દસ વાર કોઈ પૂછે તો બેને બે ચાર કેટલા, તો અંતે થાકીને ભાઈ તમે બહુ કયો છો, પાંચ હશે એમ કહી દેવું આપણે. નહીં દસ વાર પૂછે પછી તો નહીં, આ એક બહુ નિસંગતા લાવે છે. યુક્તિનું અવલંબન એટલે નિર્ણયપૂર્વકથી જે નક્કી કરે છે પછી એ સંબંધીના બીજા વિકલ્પ પણ નથી. તો આગમનું સેવન થયું, યુક્તિનું અવલંબન થયું, હવે શું આવ્યું, પરાપર. પરંપરા નથી અહીંયા, પરંપરા છે, બાકી ખરેખર શબ્દ તો પરાપર. પરાપર એટલે પર અને અપર, અને પર માં પર એટલે સર્વજ્ઞ, ક્યાંથી આવે પર એટલે બીજા આવે, પર પર એટલે શું અર્થ થાય, બીજા થાય. હા એ હાલ પોતાની રીતે ત્યાં મ સાયલન્ટ છે, એટલા માટે પરમ ત્યાં પર લીધો છે. પર એટલે આમ તો બીજા થાય, પણ અહીંયા મ સાયલન્ટ છે. તો પર અને સિમજા પર શાંતિ અનંત સુખ, પર એમાં મ સાયલન્ટ. આ ઇંગ્લિશમાં તો બહુ સાયલન્ટ હોય છે ઘણી વાર શબ્દ, ભલામાં લખે આલ્ફાબેટ જ્યારે લખવાનો હોય ત્યારે લખવાના, પણ બોલવામાં એ કેવા હોય સાયલન્ટ હોય. એમ અહીંયા એ પર એટલે પરમ સર્વજ્ઞ દેવ, એનાથી લઈને અપર, એના પછીના નેક્સ્ટ ગણધર થી માંડી લઈને અમારા ગુરુ પર્યંત, અને એમનો ઉપદેશ, એમનો ઉપદેશ. હવે શું આવ્યું, ચાલો પેલું પોતે આગળનો અભ્યાસ કર્યો, પછી એમાં ન્યાયથી કર્યું, અને એમાં વધારે જેને કહે ને કે જ્ઞાનીઓના ઉપદેશ એટલે એના કરીને એનું શું કર્યું, એનું બળ આવ્યું. અને જેમ સર્ટિફાઈડ કરે છે ને, જેમ પેલા નોટરી કરાવી લે, એમ શાસ્ત્ર અભ્યાસ કર્યો, ન્યાય દ્વારા સ્વીકાર્યો, અને એમાં પાછું ઉપદેશ શાસ્ત્રનો એ પ્રકાર, એમાં જ ગુરુનો ઉપદેશ હતો. શાસ્ત્રમાં પણ એનો છે, પણ ગુરુએ પણ મને આ રીતે સમજાવ્યું, તો એના ઉપર વધારે શું થઈ ગયું, સ્ટેમ્પિંગ થઈ ગયું, નોટરી એ વેલિડ થઈ ગયું, હવે ગમે ત્યાં આ રીતે. અને આના આધારે અનુભવમાં પહોંચે, આટલું તો એ નિશ્ચિતપણે કે એટલું સુંદર રીતે પોતાના અભિપ્રાયની શું થાય, આમાં નિસંગતા દ્રઢતા થાય છે. આગમ તો અભ્યાસ કર્યો, એના ઉપર ન્યાયથી તરકથી ગુરુદેવ એના માટે શું કહેતા, લોજિક લોજિક. એટલે આમ તો ગુજરાતી આપણે ન્યાયથી તર્કથી એમ, તો લોજિકથી, અને લોજિક એ તર્ક એ અનુમાનથી આપી છે. ઓલું શાસ્ત્રને વાંચવું ને સાંભળવું એ તો ઇન્દ્રિયથી છે, આ એક મનથી કરીને, અને એના પછી ઓહો, ગુરુના ઉપદેશમાં પણ આવી જ વાત આવે. એમણે શું લખ્યું હતું એમાં? પરાપર ગુરુના ઉપદેશમાં શું લખ્યું છે? હા, એટલે એ નિર્મળ વિજ્ઞાન આખા બધા અંતરનીમાં. પછી એમણે શું આપ્યું મને? બહુ સરસ શબ્દ છે, અનુગ્રહપૂર્વક. પછી પછી પ્રસાદી રૂપે અપાયેલ સુધાત્મ તત્વનો ઉપદેશ. શું કર્યું અમારા ઉપર? અનુગ્રહ, મહેરબાની, ઉપકાર કરીને. એનો અર્થ શું કરે ગુરુદેવ? ક્યારે પણ લાયક શિષ્ય એમ ન કે અમારી તો પાત્રતા હતી. શું છે? તે તો કરી નિશ્ચિતપણે, પણ આખી વાત છે ના, જ્યારે પણ એ આવે ઉપકારી ના ઉપકાર, ત્યારે એનાથી જ વાત હોય. કેમ ન સમજ? આ નિમિત્તાધીન કરાવી દેશે. પોતાના પૂર્ણતા, એ તો અમારા પૂર્ણતા, અમારી પાત્રતા હતી, લાયકાત હતી, એટલે તો જેને ઉપકારી પ્રત્યે પોતાની અધિકતા લાગે છે, સમજી લો એને ઉપકારી માન્યા જ નથી. એને ઉપકારી માન્યા તો તને તારી અધિકતા છે નહીં લાગવી જોઈએ. પછી બેન છે એના માટે શું લખે છે? ગુરુ પાસે સેવક થઈને રહીને. એ બધા પાસે કેવો રહી છે? સેવક, દાસ થઈને. એ પોતાની આવડતનું અભિમાન નહીં કરતો કે નાના ગુરુદેવ કીધું છે, એક વાર તો મેં કાઢીને દેખાડ્યું હતું. કરતો નહીં કોઈ જીવનમાં. એક આ રીતે પોતાની પરિણામની શું થતી હોય છે? મર્યાદા થતી હોય છે. પરિણામમાં ઢીલાશ. માટી લાવેલો કુંભાર સિદ્ધિ માટીને કઈ પાણીમાં નાખીને ચાકુ પર નથી ચડાવતો. શું કરે છે? પગથી એવી ખુંદે છે અને તો નવો આકાર આપી શકે. પાણી છે, એલો માટી છે, એમાં પાણી નાખીને સીધું નથી કરી શકતો, કારણ કે એનામાં નવો આકાર થવાની કોઈ શક્તિ. કેવું ખુંદે છે બધું. એમ ગુરુ પાસે રહીને એવી ભક્તિ થી એવી ભીંજાઈ જઈ શકે, તે તો પ્રભુ એ અહીંયા એ રીતે. અને આ રીતે ત્રણ પ્રકાર થયો, આગમનું સેવન, પછી એના ઉપર પોતાની જવાબદારીથી યુક્તિથી નિર્ણય કર્યો, અને એમાં સાથે શું કર્યું? વધારે જોર એને હિસાબ કરવામાં પરાપર ગુરુનો. અને આવું તૈયારી થઈ તો નિશ્ચિતપણે શું થવાનું? નિરંતર જતો, આસ્વાદમાં આવતો, હજી ત્રીજો સુંદર જે આનંદ. આ એ બહુ કે જરે છે એટલે ક્યાંક આમ વયું જાય છે એમ નથી, અને ક્યારેક છે એવું નથી. આજે સ્વસંવેદન અમને પ્રચુર સ્વસંવેદન, મુનિરાજ પોતાના આચાર્ય પોતા માટે કહે છે કે અમને જે આ પ્રચુર સ્વસંવેદન થયું છે, ક્યારે પેલું છે? ક્યારેક આવે છે નિરંતર, અને પછી ક્યાંક વયું જાય, જળમું જન ક્યાંક વયું જાય એમ નહીં. આસ્વાદમાં આવે છે, અમારું વેદન છે એ આસ્વાદમાં આવે, અને કેવું છે? સુંદર છે. સુંદર જે છે એવું જે સંવેદન સ્વરૂપ સ્વ પ્રચુર સ્વસંવેદન, એવી રીતે બે શબ્દો વાય, એવું બે વખત શબ્દો વાય, એવું જે પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ સ્વસંવેદન, આ એનાથી જેનો અલ્ટિમેટ ક્યાં લઈ ગયા? કે અમને જે આ આત્માનો નિજ વૈભવ પ્રગટ્યો, શરૂઆત ક્યારે અને એનો અંત ક્યાં આવ્યો? કે આખી પ્રોસેસ દેખાડી, કે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, અને તો સ્વાનુ. આ રીતે પોતાની તો પ્રોસેસ આપી, પણ આપણા માટે શું કીધું? કે તું પણ આ મારી જેમ આગમનું સેવન કરજે, યુક્તિ લગાડજે. કદાચ ક્ષોભ સમ ઓછો હોય તો ચિંતા નહીં કરતો, પણ પુરુષાર્થ કરીને સ્વાનુભવ સુધી પહોંચી જાય. આ એક શું દેખાડે? રાજમાર્ગ. પણ એક એક્સેસ કરવામાં કઈ વાંધો નહીં, તને છે ને બહુ ઘેરો નથી ને, પણ ઘેરો છે, તું આ કામ શીખી જાજે. તું બોલા એન્જિનિયર કરતા વધારે કામ એટલે કેમ ગુજરાતી ભણ્યો નથી, પણ એમ એક સામાન્ય રાજમાર્ગ કેવો હોય છે? કે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વામી. પણ તું કદાચ ક્ષોભ સમોસે છે, ચિંતા નહીં કરતા, એવી યુક્તિ ન આવડે, કદાચ એવો શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો, પણ રૂચિપૂર્વક સ્વાનુભવ તો જરૂર એ કરે છે. આપણને કયું બે માટે કયું ગમે? તોતેર મણ એમ નઈ, અધ્યાહામાં મૂકી દીધું એમ, કરશું એમ, જે કે પેલા લીધું હોય ને, અભરાય ચડાવી દીધું એમ, અધ્યાય કરનાર કોઈ તે કોઈ નિશ્ચિતપણે ના કર્યું. કરશું, કરશું એ કયો કાળ દેખાય? ભૂત, વર્તમાન છે, ભવિષ્ય. અને ભવિષ્ય કેટલા કાળનો? આનંદ કાળનું. તે શું આપી દીધું? લિમિટ એટલે એટલું તે લઈ લીધી, એટલી કાળની તે છૂટ લઈ લીધી, આનંદ કાળની છૂટ લઈ લીધું. કરશું ભવિષ્ય એટલે અનંત કાળનો વાયદો આપી દીધો. હજી ક્યાં ભવિષ્ય પૂરો છે? આમ શું કીધું તું? ભવિષ્યમાં ખરી, હજી ભવિષ્ય ક્યાં પૂરો થયો છે? પોતાના આત્માની છત્રી છે અહીંયા. તો એ રીતે સ્વાનુભવ દ્વારા તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. જો ફરક શું કાઢો, પેલું પણ લખતા હતા શાસ્ત્રના આશ્રય તત્વ નિર્ણય કરવો, અને અહીંયા કે સ્વાનુભવ દ્વારા તત્વ નિર્ણય કરવો એ ઉપર જ આવ્યું, બધું નથી. દસે માટે કેમ બે વાર? પ્રારંભ અને પૂર્ણ. શું કહેવું? પ્રારંભ સેનાથી છે? શાસ્ત્ર અભ્યાસ દ્વારા તત્વ નિર્ણય, અને એનું ફળ શું આવું જોઈએ? સ્વાનુભવ. બસ ખરેખર એટલું જ કામ કરવા જેવું છે. શાસ્ત્રના આધારે તત્વ નિર્ણયથી ઉપડો છે, એનો અંત ક્યાં આવશે? સ્વાનુભવ. અને એ સ્વાનુભવની દશાની પછી પૂર્ણતા તથા મોક્ષ થશે. આ રીતે વિચારીએ તો અઘરું છે કે સહેલું છે? બૌદ્ધ જીવનમાં આટલો સરળ સુંદર સ્વાધીનતાનો માર્ગ એક રીતે વિચારીએ અનુમાનથી ઉઠડો અનુભવમાં પહોંચ્યો. શાસ્ત્રના આધારે એ સેનાથી શરૂ થયું. બીજી રીતે કહીએ, પરોક્ષથી ઉઠડો પ્રત્યક્ષમાં પહોંચ્યો. નિમિત્તમાંથી એટલે નિમિત્તના યોગમાંથી નીકળો, ઉપાદાનમાં જઈ પહોંચ્યો. આ આખી શૈલી છે. ઇન્દ્રિયથી જ્ઞાનથી શરૂ થયું, અતિન્દ્રિય જ્ઞાનમાં પહોંચી ગયા. થાય છે શું? આપણે આપણા માટે જ વિચારીએ, થાય છે શું? આટલો સુંદર આ રીતે એક જો માર્ગ કરીએ ટૂંકાણમાં ફરક શું થાય? પહેલા તો એક પ્રારંભ દશામાં જ નથી પહોંચતા. આગળ આવ્યું ને કે પહેલી તો આવી બુદ્ધિ થવી આ મુશ્કેલ છે, થયા પછી ભાવિ કાળમાં શું થશે? બુદ્ધિ પરલોક, અને થયા પછી પણ પ્રમાદમાં ઇન્દ્રણ. એમ આ રીતે આખો યોગ બનવા છતાં પણ એક પ્રારંભમાં નથી આવતો, અને કદાચ એ અનુમાનમાં પરોક્ષમાં ને એમાં આવી ગયા તો ત્યાં અટકાઈ જાય છે. અને એક સંતોષાઈ જાય, અટવાઈ જાય, એનો અર્થ શું છે? આગળ વધવાના રસ્તા જ બંધ થઈ જાય. અને આ એટલા માટે આપણે બે ક્યાં ઉભા, આપણે આપણી જાતે વિચારી લેવું કે હું અહીંયા સુધી આજે શરૂઆતમાં પહોંચી ગયો છે, શાસ્ત્ર અભ્યાસ પૂર્વક તત્વજ્ઞાનમાં ત્યાં સુધી પહોંચી ગયો છું, કે આગળ વધીને ધારા ચાલુ રાખું છું, કે સંતોષમાં ને અટકું છું. પોતાથી અંતર સંશોધન એ સરસ શબ્દ છે. અભ્યંતર પરિણામ અવલોકન શબ્દ છે ને, પોતાના પરિણામોનો વિચાર. પાછી કોઈ એમનો લઈ લો કે હું તો અમારા પરિણામને જોતો રહું છું, એવું નો એકાંત ન હોય. એક અપેક્ષા એ વાત કરી, બહારનો વિચાર કરો, તારા પણથી હું ક્યાં એનો વિચાર, એમ કરીને એમનો વિચાર કે પોતાનો પરિણામનો જ વિચાર. મને ચા પીવાના બહુ ઈચ્છા થાય છે એટલે હું પછખાવી, એવી બધી હઠ ન હોય કે ત્યાં સાવ સ્થૂળ થાય. ચલો, દરેકના અભિપ્રાય પોતપોતાની રીતે હોય. તો અહીંયા આ રીતે તો ફરીથી બહુ સુંદર શરૂઆત જ હજી તો સત્તા સ્વરૂપની ભાચનજી કરે છે, અને એક સરળ ભાષામાં એક સમજાય એ રીતે આપણને કે શાસ્ત્રના આશ્રયે તત્વ નિર્ણય કરજે, અને છેલ્લે ક્યાં પહોંચજે? સ્વાનુભવ દ્વારા તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. પરાનુભવ કોને હોય? અમને સ્વાનુભવ કરવામાં આપણને કીધું, તો પરાનુભવ કોઈને ન હોય. કેમ ન હોય? પરનું શું હોઈ શકે? પરનું જ્ઞાન હોઈ શકે, હજી પર સંબંધી વિકલ્પ હોઈ શકે, પણ પરનું વેદન ન હોય. પરનું જ્ઞાન હોઈ શકે, જ્ઞાન સફરનું હોય શકે, જ્ઞાન બધાનું હોઈ શકે, પછી પર સંબંધીના વિકલ્પમાં એકત્વ બધું જ લઈ લેવું, પણ પરનું ક્યારે વેદન હોઈ શકે? અને જો વેદન હોય તો મારું સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં. વેદન એ પોતાનું જ નિયમથી હોય, જ્ઞાન બધાનું અને વેદન પોતાનું. તો અહીંયા સ્વાનુભવ દ્વારા તત્વ નિર્ણય કરવો યોગ્ય છે. જીન વચન છે તે ચારે અનુયોગમય છે અને એ રહસ્ય જાણવા યોગ્ય છે. જો ફરીથી કે જે આગમથી તત્વ નિર્ણય કર્યું તેમાં કીધું કે જીન વચનમાં શું આવશે? ખાલી દ્રવ્યાનુયોગ આવશે નહીં, ખાલી અધ્યાત્મ એમ નહીં, ચારેય અનુયોગ આવશે. ભગવાનની વાણીમાં ખાલી દ્રવ્યાનું કીધું હોત તો શું વાંધો હતો? ભગવાનની વાણીમાં શેનું વર્ણન આવે? વિશ્વનું વર્ણન. વિશ્વમાં જે જે છે એનું, ખાલી આત્માનું વર્ણન નથી. આત્મામાં પણ શુદ્ધ નહીંના વિષયભૂતનું વર્ણન નથી. કેમ નથી? આ તો વસ્તુનું સ્વરૂપ ત્રિકાળી નાયક ભગવાન આત્મા, બસ એ જ મારે બહારનું કામ છે. બહારનું કામ એમ નહીં, જ્યાંથી તું એકત્વમાં ફસાણો છો ત્યાંથી છોડાવવો છે અને જ્યાં લઈ જવો છે, બે વાત કરવી પડશે. જ્યાં અટક્યો છો ત્યાંથી છોડાવો, તો એનાથી એનું પણ અસ્તિત્વ સિદ્ધ કરવું પડશે ને. તો એનું અસ્તિત્વ એ અજીવપણે જડપણે બિનપણે કરશે તો એનાથી છૂટીશ. તું ક્યાં અટવાણો નહોતો તો પ્રશ્ન જ નહોતો. જેવી રીતે ચાલતા હોય અને એમાં આજુબાજુ કાંટા હતા, એમાં હવા આવી, આપણું વસ્ત્ર એમાં ફસાઈ ગયું, હવે શું કરવું પડશે? નહીં, વસ્ત્ર ત્યાં મૂકીને વળી જાય, એ એક ઉપાય છે. તો શું કરે? તો જ્યાં છે ત્યાંથી કાઢવું પડશે અને પોતામાં સંકેલીને રાખવું પડશે. હવે તો એ છૂટું કોનાથી પડવા જેવું છે એનું પણ વર્ણન. હા, એટલું કીધું કે એમાં મુખ્યપણે કોણ છે? એટલે કે અમને આપેલું શુદ્ધાત્મ તત્વનો પ્રસાદી રૂપે વર્ણન તો ઘણું હતું, એમાંથી પ્રસિદ્ધ પ્રસાદી. પ્રસાદી કેટલું હોય? તપેલું ભરી હોય એવી રીતે વર્ણન તો ઘણું કર્યું હતું. છ દ્રવ્યનું, નવ તત્વનું બધું, પણ એમાંથી મૂળ કરવા જેવું શું હતું? મહેરબાની કરીને, અનુગ્રહપૂર્વક એટલે મહેરબાની કરીને પ્રસાદી રૂપે આપ્યું. કોણ? શુદ્ધાત્મ તત્વનો ઉપદેશ. તો અહીંયા કે જીન વચન છે તે ચારે અનુયોગમય છે અને હવે સરસ શબ્દ એ રહસ્ય જાણવા યોગ્ય. તો કયા અનુયોગમાં શું પ્રયોજન થી રહસ્ય જાણ? બધાને એ રીતે કે જ્ઞાતું પાપનું ફેલ, તો બહુ સરસ વર્ણન કરે ચક્રવર્તીના વૈભવનું ને સૌધર્મ ઇન્દ્રનાથ, એનું રહસ્ય જાણજે. એવી રીતે કણાનો યોગ, ચરણાનો યોગ, બધી રીતે એનો વિસ્તાર.